તારીખ 13/7/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 979 અને 980 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 585 મૂળ કેસેટમાં હમિંગ આવે છે.
વિચારમાં સંતા આત્મલક્ષી વિચારો કેવા કરે છે એના મુદ્દા છે. વર્તમાન પરિણામ પરનો ખ્યાલ છે. ભૂત ભવિષ્યની પોતાની હયાતીમાં પણ એને શ્રદ્ધા છે. પોતાનું મૂળ સ્વરૂપ શું છે એની જેને ઘણી અંતર જિજ્ઞાસા છે એ વિચારવાનું શ્રોતા છે. વચ્ચેથી મારું ખરું સ્વરૂપ શું છે અને આ વર્તન બધું શું થઈ રહ્યું છે, મૂળ સ્વરૂપ જીવું છે એવું જ વર્તન એટલે પરિણમન પ્રવર્તન થઈ રહ્યું છે કે બીજા પ્રકારે અન્યથા થઈ રહ્યું છે, ખાવું પીવું વેપાર ધંધા વગેરે જે થઈ રહ્યું છે તે શું છે, શું છે એટલે મને હિતરૂપ છે કે મને અહિતરૂપ છે, એમ હિત અને અહિતના લક્ષ્ય જેની વિચારણા છે, હિત અહિતના લક્ષ્ય જે વિચારણા છે એને જ સુવિચારણા કહેવામાં આવે છે. ભલે તત્વની વિચારણા હોય પણ એમાં પોતાને હિત અહિતનો દૃષ્ટિકોણ છૂટી ગયો હોય, ગૌણ થઈ ગયો હોય એટલે છૂટી ગયો હોય તો એ તત્વ વિચારણાને પણ સુવિચારણા ન કહી શકાય. બીજા સામાન્ય સ્વભાવો તો કેવળ પુનબંધનું કારણ છે. મિથ્યાત્વ સહિત હોવાથી પાપાનું બંધન પુનબંધનું કારણ છે. પણ જે તત્વ વિચારણા છે એમાં પણ મુખ્ય દૃષ્ટિકોણ આત્માના હિત અહિતરૂપ પ્રયોજનનો હોય તો જ એ સુવિચારણા છે અને એ વિચારણા જ આત્માને આગળ વધવામાં કાર્યકારી છે. નહીંતર બીજા શુભભાવોની માફક આ પણ કેવળ શુભભાવનો બંધ કરશે. તેનાથી આત્માની સમીપ નહીં જવાય, સ્વભાવની સમીપ જવા અર્થે પોતાનું શુભ ને અશુભ દરેક પ્રકારનું અશુદ્ધ પરિણમન છે એમાં પ્રયોજન ક્યાં છે, પ્રયોજન છે કે નથી એ દૃષ્ટિકોણ હોય તો જ એની કિંમત છે એ છૂટે. અનાદિની એને કિંમત આપી રાખી છે, ખાસ કરીને વેપાર ધંધા અને બહારમાં એનાથી થતી અનુકૂળતાઓની પ્રાપ્તિ, અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ, આર્થિક પ્રાપ્તિ, એની જે કિંમત અપાણી છે એ કિંમત કેમ જાય, આવો જે પ્રશ્ન છે કે જો એમાં પ્રયોજન આત્માને શું છે ને શું નથી અને એમાં પ્રયોજન આત્માનું કેવી રીતે સિદ્ધ થાય અથવા પ્રયોજન આમાં કાંઈ સિદ્ધ ન થાય એ દૃષ્ટિકોણ જો લાગુ કરવામાં આવે તો જ એની કિંમત જાય, નહીતર એની કિંમત ન જાય. ગુરુદેવ કહેતા કે બહારની અંદર માન સન્માન આબરૂ કીર્તિ વધે, પૈસા વધે, અનુકૂળતાના સંયોગો વધે, એની જે કિંમત આવે એ ચાર ગતિમાં રખડવાનું સાધન થાય છે. એ પદાર્થો નહીં, બહારના એ બધા અનુકૂળતાના પુણ્યના ફળ જે આવ્યા એ તો પૂર્વ કર્મનું સાર આવ્યા. વર્તમાનમાં આ જીવને એની જે કિંમત આવી એને પરિભ્રમણનું કારણ થાય છે. કિંમત છૂટવી જોઈએ, એને કિંમત મટવી જોઈએ, અને તે પ્રયોજનના લક્ષ્ય વિચારધારા હોય તો જ એને પોતાના પરિણામનો કાંઈ ખ્યાલ રહે અને એમાં એને લાભ નુકસાનનો પ્રયોજન નો દ્રષ્ટિકોણ લાગુ કરે. મને આ જે ભાવો થાય છે એટલે કે આ પાપ ભાવો થાય છે, કેમ કે બધા સંયોગાત્મક પરિણામ બધા પાપ પરિણામ, અનુકૂળતાઓ મેળવવાના પરિણામ પણ પાપ પરિણામ છે, પ્રતિકૂળતાઓ દૂર કરવાના પરિણામ પણ પાપ પરિણામ છે. જગત આખવાની પાછળ છે. જીવને 24 કલાકનું પરિણમનનું કેન્દ્ર સ્થાન હોય તો એટલું જ છે કે મને અનુકૂળતાઓ મળો, અનુકૂળતાઓ વધો અને કોઈ પ્રતિકૂળતાઓ મને નથા. આ પરિણામમાં સુખ પણ નથી, આ અભિપ્રાયમાં પણ સુખ નથી અને આ પરિણમનમાં પણ સુખ નથી. કેવળ પાપનું પરિણામ છે. મને આ જે ભાવો થાય છે એટલે કે આ પાપ ભાવો થાય છે. શેના? કે કુટુંબના, વેપારના, શરીરાદિના ભાવો થાય છે, પરિવારના ભાવો થાય, વ્યવસાય સંબંધીના ભાવો થાય, શરીરની અનુકૂળતા રહે, સાતા રહે, અસાતા ન રહે, રોગાદી ન થાય, નિરોગ શરીર રહે, એવા જે ભાવો થાય છે તેનું ફળ શું આવશે આ એને ભાવો થતી વખતે એને ખ્યાલમાં આવે તો એનો રસ ચડે નહીં. એનું ફળ કેવળ દુઃખ ને દુઃખમય છે. પાપ કર્મ બંધાય છે એનું ફળ કાંઈ ક્યાંય સુખનું તો એમાં કારણ છે નહીં. કહે છે કે તેનું ફળ શું આવશે એવું જો એને વિચાર હોય તો અત્યારે ચાલતા પરિણમનમાં તેમાં એને ઉત્સાહિત થવાનું કારણ ન થાય. ઉત્સાહ થતો હોય તો પણ એનો ઉત્સાહ ઓસરી જાય, એનો રસ ચડતો હોય તો રસ ફીકો પડી જાય. જે આત્માને નુકસાન કરે એમાં હોશ લાવીને શું કરે? પોતાને નુકસાન કરે એમાં હોશ, એ જ્ઞાનમાં, એ જ્ઞાન એની હોશને તોડે કે ન તોડે, સીધી વાત છે. જે જ્ઞાન એમ જુએ કે આ પરિણામોથી આત્માને વર્તમાનમાં દુઃખ છે, આકુલતા છે, અને ભવિષ્યમાં પણ દુઃખનું જ કારણ છે, તો દુઃખના કારણમાં જીવ કેવી રીતે હોશ કરે? સમજણના જ્ઞાનમાં એને રસ તોડવો. એ ભાવ થયા પછી વિચાર આવે છે. એનું કારણ કે જેટલી જાગૃતિ આવવી જોઈએ એ જાગૃતિ નથી આવી. જો તીવ્ર જાગૃતિ હોય તો એની સાવધાની વહેલી આવે, ઘણા લાંબા કાળે વિચાર આવે એના બદલે ભેગો ભાવ ઉત્પન્ન થાય, એ ભેગો જાગૃત થાય, તરત જ જાગૃત થાય, તો એ લાળ લાંબી ચાલે નહીં, નહીં તો એ ચીકણા પરિણામ છે. એની લાળ લાંબી ચાલે છે, એની ઘટમાળ ચાલ્યા જ કરે છે, સિદ્ધિ તૂટે. લાંબુ લાંબુ એવું પ્રવર્તન પરિણમન ચાલે છે, એ પરિણામની ચિકાશને સૂચવે છે. અને પોતાની એવા પરિણામ પ્રત્યેના નુકસાનની બે સાવધાની, અસાવધાનીને બતાવે છે. પોતે જરા પણ એ વિષયમાં સાવધાન નથી, જાગૃત નથી, અથવા નુકસાન થાય છે છતાં પોતે સંભાળતો નથી, પોતાની સંભાળ કરતો નથી, એ સ્થિતિ છે. કેટલા ગમે એટલા વર્ષ ચાલ્યા કરે તો પછી આમના અનંત કાળ તો ગયો છે, પોતાની સાવધાની નથી. એટલે એ બધું અશુદ્ધ પરિણમન ચીકણું થઈને લંબાય છે, એનો રસ રેડે છે, અને વધારે ને વધારે એમાં નીચે ઉતરતો જાય છે. છ મહિના લક્ષ્મણજીનો દેહ ખંભે રાખીને ફર્યા તો પણ એ ચારિત્ર ભોગનો ઉપર છેલ્લો રાગ હતો. એ દર્શન ભોગ સહિતની જે ચિકાશ સામાન્ય પ્રાણીઓને હોય છે એ પ્રકારના પરિણામ તો ત્યાં એ મહાપુરુષને હતા નહીં. એમ વાત છે, મહાપુરુષ હતા, તે કાળના યુગ પ્રવર્તક હતા. આજે પણ એનું નામ રહ્યું રામ રાજ્ય, વ્યવહાર નિશ્ચિમાં એટલા કુશળ હતા.
અત્યારે એવું વર્તન રામચંદ્રજી
ઠેકાણું ક્યાં છે કાંઈ એમ કે મારી દ્રષ્ટિથી તો ખ્યાલ આવવો મુશ્કેલ છે, પણ ચરમ શરીરી હતા, કાય સંગી દ્રષ્ટિ હતા, ચરમ શરીરી હતા, ભવ મોક્ષ ગામી એ જ ભવે મોક્ષ ગયા. કેટલી અંદર તૈયારી થતી હશે, બહારમાં જોવે છે કે અંદર આ લક્ષ્મણજીનો મૂર્છિત દેહ છે, એના પ્રત્યેનો રાગ ઘણો છે, પણ અંદરમાં જ્ઞાયકનું પરિણમન એથી પણ બળવાન પણે છે. એને કેમ કેવી રીતે જોવે, એને કેવી રીતે જોવે, એને જોઈ શકે ત્યારે પરિણમન અંદર છે. ત્યારે પણ અંદરમાં આત્મા એ જાગ્રત આત્મા છે, શુદ્ધ જ્ઞાયક ચૈતન્ય છે. આ પરિણામ ઈચ્છતા નથી, થવા જોઈએ એવો એનો અભિપ્રાય નથી, કરવાનો રાગ નથી, એથી વિરુદ્ધ એનો નિષેધ વર્તે છે. એ ચાલુ છે,
ચાલુ છે,
નિષેધ વર્તે છે, એ બરાબર ચાલુ છે. બાહ્ય પરિણામ દેખાય રાગાદીના, પણ ખરેખર એમાં એ ઊભા નથી, એ આત્મામાં ઊભા છે. ત્યારે તો એને આગળ વધતા વાર લાગતી નથી. થાય છે ને પકડાય તો છૂટી જાય. જો ઉપયોગની સૂક્ષ્મતા એ કરીને એ પકડાય તો છૂટી જાય, એકત્વ થઈ જાય છે, એક મેઘ પણ ઉઠી જાય છે. રાગ અને હું, રાગ તે હું એવું અભેદ બુદ્ધિ અભેદ ભાવ થઈ જાય છે, અને એ પરિણામ પકડાય તો છૂટી જાય. એ તો ઘણો અંદરનો અભ્યાસ માગે છે. પરિણામ સૂક્ષ્મ થાય, ઉપયોગ સૂક્ષ્મ થાય તો એને જુદો પાડવાનો અભ્યાસ શરૂ કરે. જેમ જેમ એ અભ્યાસને પ્રયત્ન ચાલે તેમ તેમ ઉપયોગ સૂક્ષ્મ થઈને ઊંડો ઉતરતો જાય. એ કાંઈ ઈચ્છા કરવા માત્રથી ન થાય. મારી તો ઈચ્છા છે કે હું દર્શન મોહને તોડું, મારી તો ઈચ્છા છે કે હું દર્શન મોહ રહિત એવા શુદ્ધ પરિણામને પ્રાપ્ત કરું, શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત કરું, અશુદ્ધ ઉપયોગને છોડું. ઈચ્છા શું કામ લાગે? એનો પુરુષાર્થ ચાલવો. જે ઈચ્છા છે એને અનુકૂળ અંતર પુરુષાર્થ જો ઉત્પન્ન થાય તો જ ઉપયોગ સૂક્ષ્મ થઈને ઊંડો ઉતરીને છેદે એકત્વને, રાગ અને જ્ઞાનના, રાગ અને આત્માના એકત્વને છેદે તોડે તો એને શુદ્ધ પરિણામને શુદ્ધ ઉપયોગ થાય. અને આ જીવ કેમ દુઃખી થઈ રહ્યો છે તેવા વિચારો કરનારો યોગ્ય શ્રોતા છે. પોતાના દુઃખનું કારણ પોતે શોધે અને એ કારણ શોધતા એને એમ ભાસે કે મારા દુઃખનું કારણ હું પોતે છું. મારા દુઃખનું કારણ કર્મનો ઉદય કે બીજા કોઈ નિમિત્તો નથી. દુઃખ દુઃખનો આરોપ બીજા ઉપર કરે, ટોપલો બીજા ઉપર ઓઢાડે કે ફલાણાએ મને હેરાન કર્યો એનું દુઃખ છે. અસાતાવિગ્નિનો કર્મ ઉદય, કર્મનો ઉદય આવ્યો તેથી હું દુઃખી થયો એમ બીજા ઉપર આરોપ કરે એવું વિચારે તો એને પોતાનું દુઃખ છૂટવાનો ઉપાય પોતાથી થઈ શકે નહીં. આ જીવ કેમ દુઃખી થઈ રહ્યો છે તેવા વિચારો કરનારો, પ્રયોજનભૂત સુખ અને દુઃખ એ હિતરૂપ છે આત્માને, તેથી પ્રયોજનના લક્ષ્યે વિચાર કરનારો શ્રોતા યોગ્ય શ્રોતા છે એમ કહેવાય. એટલે શ્રોતાને પણ અહીંયા એવો લીધો છે, મક્તા શ્રોતાનું સ્વરૂપ છે, બંને એકબીજાને સંબંધ કરતા છે વ્યવહારે. બંનેની યોગ્યતાના સ્વરૂપનું અહીંયા સ્પષ્ટીકરણ છે. શ્રોતા પણ પ્રયોજનના લક્ષ્યે વિચારણા કરનારો શ્રોતા એ યોગ્ય શ્રોતા છે. પોતાનું પ્રયોજન ન છૂટી જાય તો એ શ્રોતા પણ યોગ્ય શ્રોતા નથી. પોતાનું પ્રયોજન સુખ દુઃખ, મને સુખ કેમ થાય, મને દુઃખ કેમ થાય એને તત્વદ્રષ્ટિએ એની વિચારણા ચાલવી જોઈએ. કે આ બધું જે પૂર્વકર્મ અનુસાર થઈ રહ્યું છે એમાં ક્યાંય રસ દઈને પડવા જેવું એ વિષય નાસ્તિનો છે એમાં નાસ્તિ કરે. અને અસ્થિનો વિષય જે શુદ્ધ આત્મા છે, પોતાનું અસ્તિત્વ છે, એ પોતાની હયાતીને સ્વભાવ દ્રષ્ટિથી, સ્વભાવને સ્વભાવ કેવો છે એ રીતે ગ્રહણ કરવાનો પ્રયાસ કરે તો એનો બરાબર પ્રયોજનને લક્ષ્ય કાય સિદ્ધિ થાય. જેને દુઃખ જ ન લાગતું હોય તે યોગ્ય શ્રોતા નથી. જેને વર્તમાન ઉદયની અંદર, ઉદય ભાવોની અંદર દુઃખ જ ન લાગતું હોય તો એ તો એમાં એનો રસ રેડાઈ ગયો છે એટલો એને રસ પડે છે. અથવા જે સુખાભાસ છે એમાં એને સુખ લાગે છે તેથી એને દુઃખ લાગતું નથી. હવે એવો મહત્વનો મુદ્દો છે કે એને દુઃખ લાગે છે કે સુખ લાગે છે, એના ઉપર એને કઈ દિશામાં પરિણામ જવું એ નિર્ભર છે, એના ઉપર એ નિર્ભર છે, એ વાત ઉપર એનો આધાર છે કે કઈ દિશામાં જશે. જો એને સુખ લાગે છે તો એ બાજુ એનું પરિણામ વૃદ્ધિગત થશે એ દિશામાં. જો એનું દુઃખ એને દુઃખ લાગે છે વર્તમાન ઉદયમાં, તો ત્યાંથી એ પાછો વળવાનો સંભવ છે. નહીતર ઉદયમાંથી જીવ પાછો વળી શકતો નથી. આ ઉદય ભાવની એવી પરિસ્થિતિ છે કે જીવ આખે આખો ઉદય ભાવરૂપ પરિણામના એક અંશમાં આખો ટીંગાઈ ગયો છે. આખે આખો પછી એનું ક્ષેત્ર કેવડું છે એની સાથે સંબંધ નથી. આખો ત્યાં આવી જાય છે. અહીંયા હું અહીંયા એક ઇન્જેક્શનની 100 એડે તો ત્યાં ક્ષેત્ર કેટલું છે? આખો અહીંયા હું એમ થાય, મને વાગ્યું, મને આમ થયું. નિર્લેપ જ્ઞાન સ્વભાવને જોતો નથી, અવલોકતો નથી, સ્પર્શતો નથી. અનુભવ રૂપ હોવા છતાં, જ્ઞાન તો પોતે જ અનુભૂતિ સ્વરૂપ હોવા છતાં એટલે હદે ગૌણ કરે છે કે જ્ઞાનમાં જણાય એને પકડે છે, જ્ઞાનને ચૂકી જાય છે, સદંતર જ્ઞાનને ચૂકી જાય છે.
અને
એનું ફળ તો દુઃખ દુઃખ ને બહુ દુઃખ જ છે. રસ પડે તો લાલ લંબાય, રસ ન પડે તો લાલ લંબાય. રસ કેવી રીતે ન પડે કે પોતાના ભિન્ન સ્વરૂપને લક્ષમાં લઈએ તો એનો રસ તૂટે. વાસ્તવિક પ્રકારે રસ કેમ તૂટે કે તેનાથી ભિન્ન જ્ઞાન સ્વરૂપે છું, ભિન્ન ચૈતન્ય સ્વરૂપે છું. આ જડ અને જડ સાથે વળગતા જે જડ જેવા જડ ભાવ, તેનાથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપે છું. એમ સ્વરૂપ ચૈતન્ય લક્ષે, આત્માને લક્ષે એનાથી જુદો પડવાનો પ્રયાસ થાય તો એનો રસ વાસ્તવિકપણે તૂટે, સુયોગ્ય પ્રકારે તૂટે. એ પ્રકારથી એને રસ તૂટવો. બાહ્ય વૈરાગ ધારણ કરીને અનંતવાર શુકલ લીસ્યા એ પરિણામો છે. થાય શુકલ લીસ્યા હોય એ શુક્લ લીસ્યાના ફળમાં 9મી ગ્રીવક 31,000 સાગરની સ્થિતિ એ ગયો છે. 16 ફળની ઉપર જાય છે. આયુષની એટલી સ્થિતિ પડે. એક સાગરમાં ના અસંખ્ય ભાગમાં કોડા કોડી પલ્યુકમ છે અને એક પલ્યુકમમાં અસંખ્ય અબજ વર્ષ છે. 2 થી 4 સાગરની સ્થિતિ છે ને અત્યારે વૈમાનિક દેવ છે. અહીંથી જે શૂન્ય દ્રષ્ટિઓ જાય છે વૈમાનિક દેવમાં, ત્રીજો સ્વર્ગ છે. અહીંથી ત્યાં ઓછામાં ઓછી 2 સાગરનું આયુષ છે, વધુમાં વધુ 4 સાગરનું આયુષ છે. 2 થી 4 એક સાગરની અંદર કેટલા છે? હા, એક સાગરના અસંખ્ય ભાગમાં કોડા કોડી પલ્યુકમ છે. એક પલ્યુકમમાં અસંખ્ય અબજ વર્ષ છે, લાખ ની કરોડ ની અસંખ્ય અબજ વર્ષ છે. આટલો બધો મોટો લાંબો કાળ છે એવી સ્થિતિ એ મિથ્યા દ્રષ્ટિ હોય તો પણ નવમી દ્રવ્ય જાય છે એકત્રીસ આગળની સ્થિતિ, પણ ત્યાંથી પાછું એની ગતિ સારી થતી દ્રષ્ટિનું આટલું બધું મૂલ્યાંકન છે. દ્રષ્ટિ જ્યાં ફેર છે ત્યાં એ કાંઈ કામમાં આવતું નથી. જેટલું સાધું તો એ બધું સંસાર અર્થે નીવડ્યું, જ્યાં દ્રષ્ટિ આત્માની થઈ ત્યાં એને સ્વરૂપનું સાધન થાય છે અને એ એને સંસારના પરિભ્રમણથી છોડાવે છે. જે જીવ લૌકિક અનુકૂળતામાં લીન થઈ ગયો હોય એટલે એને વર્તમાન દુઃખ લાગતું નથી એવો શ્રોતા ધર્મ શ્રવણને લાયક નથી. લોકોએ એવો આરોપ કર્યો કે ભાઈ અહીં તો સોનગઢમાં તો લાડવા ખાવા ને મોક્ષે જાવું, લોકો કઈ ત્યાં ઉપવાસ કરતા નથી, ઉપવાસ કરવાનો ઉપદેશ આપતા નથી અને લાડવા ખાતા ખાતા મોક્ષે જવાની વાતો છે, ત્યાં કઈ જવા જેવું નથી. યોગ્યતા વાળા જીવો દૂરથી ને દૂરથી નજીક આવતા પાછા વળી ગયા એવી જન્મ એવા પણ અનેક જીવો રહ્યા જેને અનેક પ્રકારની અફવાઓના શિકાર થયા. અહીંયા તો આવું બધું ચાલે છે, ત્યાં કઈ જવા જેવું નથી. કેવા કેવા વચનો આવ્યા છે, લાડવા મીઠાઈ કે બીજી અનેક પ્રકારની સાતાની અનુકૂળતાઓ તો વિશેષ હોય એની વાત નથી, પણ સામાન્ય જેટલી જેને એમ લાગે જરૂરિયાત જેટલી કે આટલી તકલીફ મટે એટલે બસ, દરેકને એક સરખી જરૂરિયાત નથી, નાનાને નાની ને મોટાને મોટી, તો એમાં એને થોડીક પણ અનુકૂળતા લૌકિક અનુકૂળતામાં લીન થઈ ગયો હોય એટલે એને વર્તમાનમાં દુઃખ લાગતું નથી. જેને અનુકૂળતા જોઈતી હોય ઈચ્છતો હોય ને મળી જાય બસ, એને એમ થાય કે આપણે આના માટે મહેનત કરતા હતા, આપણે ઘણા વખતથી ઈચ્છતા હતા આ કામ થઈ ગયું, એ એમાં લીન થયા વિના તો એમાં એને દુઃખ લાગે ને, ઉલટાનું ઈચ્છા મટવાનું સુખ થાય. કેમ કે ઈચ્છાના કાળમાં આકુલતા ઘણી હોય છે, એ આકુલતા એને મંદ પડે છે અને મંદ પડે છે એટલે એને સુખનો સુખ લાગે છે પણ દુઃખ લાગતું નથી. ગુરુદેવ કહે છે કે એવો શ્રોતા તો ધર્મ શ્રવણને લાયક નથી. વક્તાની પાયરી કેટલી ઊંચી મૂકી શકો, એને એમાં સુખ લાગે તો ખલાસ. શ્રીમદજી બહુ સરસ લખ્યું છે 24મા વર્ષમાં પત્ર છે કે લૌકિક સુખની અલ્પ પણ સુખેચ્છા, લૌકિક સુખની અલ્પ પણ સુખેચ્છા એ એની યોગ્યતાને રોકવાનું મુખ્ય પ્રતિબંધક કારણ છે. પ્રતિબંધક કારણોમાં એમણે આ કારણનો, ત્રણ કારણની ત્યાં ચર્ચા કરી છે, એમાં આ કારણનો સમાવેશ કર્યો છે. પદાર્થના સ્વરૂપનો નિર્ણય નથી કરતો એ પણ એની યોગ્યતાને રોકે છે. સત્પુરુષ પ્રત્યે અત્યંત અત્યંત વિનય નથી કરતો, એમ વિનયની ઓછપ રહે છે. વિનય તો કરે છે, નથી કરતો, વિરોધ કરે છે, એની તો કોઈ જગ્યા નથી, પણ વિનયનું ઓછપણું એ પણ એની યોગ્યતાને રોકનારું પ્રતિબંધક કારણ છે. 254મો અને ત્રીજું કારણ આ લીધું છે કે લૌકિક સુખની અલ્પ પણ સુખેચ્છા, એમ કે એમાં એને બાહ્ય પદાર્થને વિશે જે સુખ બુદ્ધિ ટાળવી છે એ ટાળવાનું કાર્ય કરી શકતો નથી. એમ મુમુક્ષુની જ વાત લીધી છે. ખુંભાતના મુમુક્ષુ ભાઈઓને ઉદ્દેશીને એ પત્ર છે. એ વિષય ઉપર એમણે વજન લીધું છે ત્યાં કે આમાં અમે ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કર્યો છે. આ પુત્ર તમે સાથે મળીને બધા વારંવાર એને વિચારશો, એને ચર્ચા કરશો અને એ વિષયના ઊંડાણમાં એના હાર્દમાં જવાનો પ્રયત્ન કરશો એ સૂચના કરે છે. પોતાની ઉંમર 24 વર્ષની છે. સમાગમમાં આવનારાઓ મોટા ભાગના બધા એમનાથી બહુ મોટી ઉંમરના છે. દુઃખનો મુદ્દો છે. એવું નથી કે કોઈને દુઃખ લાગે અને કોઈને દુઃખ ન લાગે, પણ એમાં કાંઈ વાંધો નથી, એવું કાંઈ નથી. નિયમ તો બધે એક સરખો છે. હવે વક્તાનો બોલ છે 979. ધર્મબુદ્ધિ વડે નિંદ્યકારીઓનો જે ત્યાગી થયો છે એવા જીવો શાસ્ત્રના શ્રોતા હોવા જોઈએ. શ્રોતા વક્તા બે દિવસ. ધર્મબુદ્ધિ વડે નિંદ્યકારીઓનો જે ત્યાગી થયો છે, લૌકિક છળ કપટ ન કરે, લૌકિક અન્યાયો ન કરે, અનિતિ ન કરે, વ્યવહારે અનિતિ ન કરે, એમ નિંદ્યકારીઓ છે, બીજા પણ જેટલા કોઈ પાપકારીઓ છે જગતની અંદર, એવા નિંદ્યકારીઓ જેણે છોડ્યા છે, હિત કરવું છે ને પોતાનું, એવા જીવો શાસ્ત્રના શ્રોતા હોવા જોઈએ. ત્યાં આવતા હતા એ બધા ક્યાં એવા છે, પણ એ જવાબદારી તો આવનારની છે, કહેનારની નથી. અને કોઈ પણ જીવ ક્યારે પણ પરિણામની અંદર પલટો કોઈ પણ ક્ષણે મારે છે એ કોઈ છદ્મસ્થના જ્ઞાનનો વિષય નથી. જ્ઞાની હોય તો એ છદ્મસ્થના જ્ઞાનનો વિષય નથી. અને કોઈ જ્ઞાનીને એવો પણ ખ્યાલ આવે છે કે અત્યારે ભલે આના પરિણામ એટલા સારા નથી, લૌકિક કાર્યોમાં રચોપચો છે, ઉદય કાર્યોમાં રચોપચો છે, પણ આ જીવ પલટો મારી જાય એવો છે, એની ગર્ભિત પાત્રતા જોઈને પણ એને ઓળખે છે, એવું પણ કોઈ જીવોને વિશે બને છે. એટલે ક્યારે હા બનાસદાસનું જીવન એવું છે, ખૂબ વિલાસી જીવન હતું એમનું, અને એકદમ પલટો મારીને વૈરાગમાં આવ્યા અને સમ્યક દર્શન પ્રાપ્ત થયા છે. નાટક સમય સાથે એમણે લખ્યું છે સમ્યક દર્શન પ્રાપ્ત થયા છે, પોતાને અનુભવ થયો છે એ વાત પ્રસિદ્ધ થઈ છે. એમના લખાણમાં આવી છે અને એમના લખાણથી એ પ્રતિભાસ થાય એવું પણ છે. એટલે એવો કોઈના વિશે પ્રતિબંધ ન મૂકી શકાય કે અત્યારે તમારું પરિણામ આવવું છે માટે તમારે અહીંયા આવવું નહીં, સાંભળવા આવવું નહીં, સાંભળવું નહીં, એમ નહીં. આવો શ્રોતા જોઈએ ને આવો શ્રોતા ન હોવો જોઈએ એ સમજાવવા માટે કહે, પણ એને એનો વિચાર તો દરેકે પોતાને માટે કરવાનો. બીજા આવા છે છતાં કેમ આવે છે એ પ્રશ્ન ત્યાં હોવો જોઈએ કે તારો વિષય નથી. પોતાની ભાવનાથી કર્યો, સંતો ફળે છે પોતાની હિતની ભાવના હોય તો ફળે છે. પોતાને પોતાના હિતની ભાવના ઉગ્ર ન થાય તો સત્સંગ નિષ્ફળ જાય છે. એ કહેવાય છે કે આ સત્સંગ થી કાર્ય થયું એમ કહેવાય છે પોતાની ભાવના જોઈને. એમ કહીને પણ ત્યાં એ જીવની ભાવનાને આડકતરી રીતે બતાવવામાં આવે છે. ધર્મ બુદ્ધિ વડે નિંદ્ય કાર્યોનો જે ત્યાગી થયો હોય, બારમાં નિંદ્ય કાર્યોના ત્યાગી તો ઘણા થાય છે, પણ ધર્મ બુદ્ધિથી, ધર્મ પ્રાપ્તિની બુદ્ધિથી, ધર્મ પ્રાપ્તિના અભિપ્રાયથી, અથવા એ જ જેનું પ્રયોજન છે એવા અભિપ્રાયથી જે નિંદ્ય કાર્યોનો ત્યાગી થયો છે, એ જીવ શાસ્ત્રને સાંભળવા લાયક છે, એ સત્શાસ્ત્રને સાંભળવા લાયક છે, અથવા એને સત્શાસ્ત્રનો ઉપદેશ, એને સત્પુરુષનો ઉપદેશ, એને પરિણમતા વાર લાગશે, એને ધર્મ બુદ્ધિવાનને વાર નહીં લાગે. જેની બુદ્ધિમાં બાહ્ય અનુકૂળતાનો અભિપ્રાય છે એને ધર્મ બુદ્ધિ નથી, પણ એને સંસાર બુદ્ધિ છે. એને સંસારના પદાર્થોની અનુકૂળતા રહે એ બુદ્ધિ છે, એ બુદ્ધિથી એને ધર્મ શ્રવણ યોગ્ય પ્રકારે થઈ શકતું નથી, શાસ્ત્ર શ્રવણ એને લાગુ પડતું નથી. લૌકિકમાં પણ જે ન શોભે એવા કાર્યો કરતો હોય તે શ્રોતાને લાયક નથી, તો પછી એવો જીવ કદી વક્તા તો થઈ શકે નહીં. શ્રોતાનું સ્તર આ છે તો વક્તાનું સ્તર તો એથી પણ ઊંચા સ્તરનું હોવું
જોઈએ.
તો બંધન નથી એમ કેમ કહી શકાય? જો બંધન નો હોય તો મોક્ષ માર્ગી તેના નાશનો ઉદ્યમ શા માટે કરે? જે અપેક્ષાએ એટલે વ્યવહારમાંથી જે બંધન કહેવામાં આવે છે તે બંધન નથી એમ કહેવાય તો એ કેમ ચાલે એમ કહે છે? તો એ વાત તો બરાબર નથી. અથવા જો બંધન હોય નહીં, બંધ તત્વને ન માનો, આવે છે જ્યાં આત્મ સ્વરૂપનું મૂળ સ્વરૂપના નિરૂપણનો વિષય ચાલે છે ત્યારે આત્મ સ્વરૂપને અબંધ તત્વ કહ્યું છે, અબંધ બંધ જેવા નથી. તો સર્વથા બંધ નથી એમ કોઈ માને, એવો એકાંત કરે તો પછી એને બંધના નાશનો ઉદ્યમ મોક્ષ માર્ગી કરે છે એ વાત હતી. જો બંધ સર્વથા નથી તો મોક્ષ પણ સર્વથા નથી, આમ થાય છે. જો બંધ સર્વથા નથી તો મોક્ષ પણ સર્વથા નથી, તો એવું બંધ મોક્ષનો નાશ માને એ વાત તો બિલકુલ તત્વથી વિરુદ્ધ છે. નવ તત્વમાં તો બંધ અને મોક્ષ બે મુખ્ય તત્વો છે. એ તો મોક્ષમાં મોક્ષ આખી વાત જ ઉપદેશની બધી ખલાસ થાય છે, પછી તો કોઈ વાત ચર્ચવાની રહેતી
નથી,
કહેવાની રહેતી. અથવા જીવને પ્રત્યક્ષ અત્યારે જે બંધન છે એ નથી એમ કેમ કહી શકાય? એમ કહે છે જે અપેક્ષાએ નથી એમ કહ્યું, એ અપેક્ષા બરાબર સમજવી જોઈએ. કે તારું સ્વરૂપ દેખાડે છે અબંધ સ્વરૂપ, અને એ અબંધ સ્વરૂપમાં લઈ જવા માટે એના ઉપર જે વજન આપવું જોઈએ, જે હદે જે રીતે વજન આપવું જોઈએ, એમ જો એ વજન આપવામાં ન આવે તો એનું અંતર આલંબન આવતું નથી, અને બહારનો રાગાદીનું આલંબન અને સંયોગનું આલંબન છૂટતું નથી, આશ્રય છૂટતો નથી. એ બધી પદ્ધતિ છે, એ પદ્ધતિને યોગ્ય પ્રકારે ન સમજે અને બસ આત્મા અબંધ છે એટલે બંધને ઉડાડે એમને, તો એ વાત પણ એ સમજો નથી. એ તો સ્થૂળ સમજણની ભૂલ છે એમ કહેવું છે. બીજો પેરેગ્રાફ છે, ઉત્તર નિશાના સ્થાને છે. નિમિત નૈમિતિક સંબંધને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. નિમિત નૈમિતિક સંબંધ, આત્મા અને કર્મનો જે સંબંધ છે જેને બંધ કહેવામાં આવે છે, એક ક્ષેત્રાવગા રહેવાનો સંબંધ છે એને બંધ કહેવામાં આવે છે. એ સંબંધને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. યુગપુરથી એમ કહે કે કર્મ ને આત્માને દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તદ્દન ભિન્નપણું હોવાથી કોઈ પણ સંબંધ એને છે નહીં, સર્વથા સંબંધ નથી. તો એ સર્વથા સંબંધ નથી હું જોર આપે, કરતા કર્મ સંબંધ નથી સર્વથા એમ કહેવું છે. પણ ત્યાં નિમિત નૈમિતિક સંબંધ નથી એમ માને તો એ પણ વસ્તુના સ્વરૂપને સમજો નથી, એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. આમ છે, જે અપેક્ષાએ જે કહેવામાં આવ્યું છે એની અપેક્ષા ન સમજે તો પણ મોટી ગડબડ થાય. નિમિત નૈમિતિક સંબંધને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. સ્ત્રીનો દેહ હોય અને મુક્તિ થાય એમ અજ્ઞાની માને છે, તે નિમિત નૈમિતિક સંબંધને માનતો નથી. શ્વેતાંબર સંપ્રદાયમાં, શ્વેતાંબર શાસ્ત્રમાં એ સિદ્ધાંત છે, એની સામે આ વાત છે કે ત્યાં સ્ત્રી દેહે પણ મુક્તિ કહી છે અને આગમમાં એ વાત પ્રસિદ્ધ છે. મલ્લીનાથ ભગવાન તીર્થંકર હતા અને સ્ત્રી દેહે હતા એ નિરૂપણ છે. પણ સ્ત્રીની પર્યાય છે એ પાપના ફળમાં ઉત્પન્ન થયેલી પર્યાય છે, અત્યંત માયાચારના પાપ પરિણામથી તીવ્ર રસ પડી જતા, માયાચારનો પાપ પ્રકૃતિનો તીવ્ર રસ પડી જતા સ્ત્રી દેહ બંધાઈ જાય છે. એવું પાપ બંધ તીર્થંકર પ્રકૃતિના જે પુણ્ય બાંધે છે એને હોય શકે નહીં. આ તો પુણ્ય પાપ તુલનાનો સવાલ છે, ક્યાં ફેર પડી જાય છે. જે અધ્યાત્મના સિદ્ધાંતો છે એ તો ઘણો ઊંચા સ્તરનો વિષય છે અને સૂક્ષ્મ વિષય છે. આના કરતા આ પુણ્ય પાપનો જે વિષય છે એ તો સ્થૂળ વિષય છે, કેવો ફેર પડે છે. પુણ્ય પાપના વિષયમાં પણ જે જજમેન્ટ રહેવું જોઈએ એ જજમેન્ટ ત્યાં આગમના રચનારને રહ્યું નથી. એ શાસ્ત્ર રચ્યું, અધ્યાત્મની વાત તો એક બાજુ રહો, આ તો પુણ્ય પાપનો વિષય છે. તીર્થંકરો હોય, સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ જે ભાવે બંધાતી હોય એને ત્યાં સ્ત્રી કેમ કે તો આગલા ભાવે જ બંધાય છે. એ પાછું એવું નથી કે વેદની ઘણા ભાવ પહેલાં બાંધી લીધી હતી, એવું કાંઈ નથી. આગળનો જ ભાવ બંધ પડે છે, આગળના જ ભવે. એ આગળના ભવોમાં તો તીર્થંકરના દળિયા બાંધે છે, એવા શુભાવો થાય ઉત્કૃષ્ટ પ્રકારના સમ્યક દર્શન સહિત. પાછો કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ પણ આમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ ન કરે, એટલા ઊંચા પુણ્ય બંધાય, એ પ્રકૃતિ જ ન બંધાય. એટલે તો આ ષોડશ કારણ ભાવનાની પૂજા છે ને દિગંબરમાં, પણ એ કોઈ કૃત્રિમ ભાવનાનો વિષય નથી. સમ્યક દ્રષ્ટિ હોય એને આ 16 પ્રકારની ભાવનાઓ થાય, એને તીર્થંકર નામ કર્મ બંધાય, એનો મોક્ષ અવશ્ય થાય થાય ને થાય. પણ બંધ છે તે બંધ છે અને મોક્ષ છે તે મોક્ષ છે. તીર્થંકર પ્રકૃતિનો જેને બંધ થાય છે એ જીવ તીર્થંકર પ્રકૃતિના બંધમાં રાજી થતો નથી, એનો એને નિષેધ વર્તે છે. જે ભાવે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય તે ભાવ પણ એ છે. આમ એ જાણે છે ને આમ કહે છે એને એ બંધાય છે. ખરેખર આ તો તીર્થંકર ની વાત લીધી, પણ કોઈ પણ સમ્યક દ્રષ્ટિ ને એને સ્ત્રી વેદ બંધાતો નથી. વેદની કર્મ છે, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુસક વેદ, એમાં એને નપુસક વેદ કે સ્ત્રી વેદ એને બંધાતો નથી, નવો બંધ ન થાય. તીર્થંકર નો તો પ્રશ્ન જ નથી. એમણે ભગવાન મલ્લીનાથ ને સ્ત્રી દેહ ત્યાં સ્થાપ્યા છે આ સિદ્ધાંતને સ્થાપવા માટે, કે સ્ત્રી દેહ પણ મુક્તિ થાય છે. તો કહે છે કે એમ માનનાર નિમિત નૈમિતિક સંબંધને પણ માનતો નથી, અથવા નિમિત નૈમિતિક સંબંધની પણ ત્યાં સમજણ નથી. આ અપેક્ષિત સિદ્ધાંત છે બે પદાર્થ વચ્ચેનો. અપેક્ષિત સંબંધો બુદ્ધિગમ્ય થવા હજી સહેલા છે. નિરપેક્ષ ધર્મનું, નિરપેક્ષ ગુણધર્મનું જ્ઞાન થવું એ તો એથી અઘરું છે. જગતમાં જે વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન જેને કહ્યું છે, એ બધું અપેક્ષિત સંબંધોથી, સંબંધોના જ્ઞાનને આધારે રચાયેલા સિદ્ધાંતો ઉપર ઊભું છે આખું ભૌતિક વિજ્ઞાન. અને તે બધું જળ પદાર્થની વિશે એમાં પણ આત્મા, આત્મા તો એ ભૌતિક વિષયમાં ક્યાંય એ લોકોને સમજમાં આવતો નથી. પણ એ બધું અપેક્ષિત, થિયરી ઓફ રિલેટિવિટી જેને કહે છે, એ અપેક્ષિત જ્ઞાન, રિલેશન, આના ઉપર આની શું અસર થાય, આના ઉપર આની શું અસર થાય, એવું જે નિમિત્ત નૈમિતિક સંબંધનો વિષય છે. ત્યાં તો એ નિમિત્ત નૈમિતિક સંબંધ નથી માનતા, કરતા કર્મ સંબંધ માને છે. પણ કરતા કર્મ સંબંધ એટલા માટે નથી કે કાયમ માટે એવું એકબીજા ઉપર અસર થતી નથી. જેમ કે પાણીની અસર તો શીતળ સ્વભાવી પાણી હોવાથી, પાણીની અસર તો શીતળ જ થવી જોઈએ, જેને પાણી અડે ત્યાં શીતળતા થઈ જવી જોઈએ, પણ એવું બનતું નથી. જ્યાં ચૂનાને પાણી અડે છે ત્યાં ગરમી ઉત્પન્ન થઈ જાય, શું થાય છે, ચૂનાનો ગાંગડો પીળ્યો હોય તો ઠંડો લાગે, પાણી ઠંડુ છે, જો એના ઉપર રેડો એટલે બે ગરમ થઈ જાય. ત્યાં અપેક્ષિત સંબંધો જુદા જુદા છે. એને નિરપેક્ષનું જ્ઞાન કેવી રીતે થાય, કેમ કે એ તો એથી સૂક્ષ્મ વિષય છે, આ સ્થૂળ વિષય છે. ભૌતિક વિજ્ઞાનનો વિષય સ્થૂળ છે, આત્મતત્વનો વિષય તો ઘણો સૂક્ષ્મ છે, ઉદ્ગળનો વિષય સ્થૂળ છે. ઘણા ધર્મો બુદ્ધિગોચર થાય છે, જ્યારે આ તો બુદ્ધિથી પાર જઈને અનુભવ કરવાનો વિષય છે, એવો આત્માનો વિષય છે. આત્માના જે ગુણધર્મ અંગેના સિદ્ધાંતો છે એ અનુભવ કરવા જતા તો એને બુદ્ધિથી પાર જવું પડે છે. એટલા ઉનાળમાં જઈને સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે એને આત્મા ખરેખર સમજાય છે, અનુભવાય છે, એનું આત્મજ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. પાંચમા ગુણ સ્થાનથી વધારે સ્ત્રી દેહમાં પુરુષાર્થ કરી શકે એવી યોગ્યતા એ આત્માની હોતી નથી. દ્રવ્ય કર્મ તો સ્થૂળ નિમિત્ત છે, પણ પૂર્વે જે ભાવે એને ભાવ કર્મ કર્યું છે એમાં જે અસ્થિરતા ઉત્પન્ન થઈ છે, ચંચળતા ઉત્પન્ન થઈ છે, એ ચંચળતાના ચક્કરમાંથી છૂટવા માટે એ આયુષ તો એને પૂરું કરવું જ રહ્યું. ત્યાં સુધી એને એ ચક્કરમાંથી છૂટી શકતો આમ છે. એના માટે ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે કોઈ માણસ એક દિશામાં ચક્કર ચક્કર ફરે છે, ખૂબ ચક્કર ફરે છે. હવે એ વિચાર કરે કે મારે આમ ચક્કર નથી ફરવા, પણ ઊંધા ચક્કર ફરવા છે, તો એને પહેલા ધીમું પડવું જોઈએ. જે સ્પીડે એ ફરતો હોય એમાં ધીમું પડવું જોઈએ, ઊભા રહેવું જોઈએ, અને પછી ઊંધા ચક્કર શરૂ થાય. એના બદલે જો ઝાટકો મારે ઊંધો ફરવા માટે, તો ઊંધો તો ચક્કરમાં આવી ન શકે, પણ સીધો હેઠો પડે. એમ જે પદાર્થના પરિણામની જે વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, આ તો પરિણામનું વિજ્ઞાન છે, જેમ કે નીચેની નારકીમાંથી નીકળે અને તીર્થંકર થાય એવું માને, છઠ્ઠી નારકીથી નીકળે તો મુનિ દશા સુધી ન પહોંચે, સાતમી નારકીમાં સમ્યક દ્રષ્ટિ થાય, પણ એને પાંચમું છઠ્ઠી માંથી નીકળે તો પાંચમું ન આવે, ત્રીજી નારકી માંથી નીકળે તો એ પાંચમા સુધી પહોંચે છે, છઠ્ઠા સુધી પહોંચે. આવા બધા એના પરિણામના નિયમો છે. એટલા તીવ્ર રસથી એ બધા ભાવ થયેલા છે એમ કેમ. તો જેમ એ નારકીમાં એટલા પાપમાં તીવ્ર રસે થયો કે એ પાંચમા ગુણ સ્થાનથી અતિક્રમીને આગળ ન વધી શકે, નારકીનો જીવ એવો જ એ સ્ત્રી દેહ પ્રાપ્ત કરનાર જીવ એટલા તીવ્ર રસથી પરિણમ્યો છે કે સ્ત્રી દેહ આવ્યો છે, એ પણ એટલા પુરુષાર્થમાં આગળ ન વધી શકે કે એને પાંચમા ગુણ સ્થાનથી અતિક્રમીને છઠ્ઠા સાતમા ગુણ સ્થાનની દશા આવે. એકલું છઠ્ઠું ન આવે, એકલું છઠ્ઠું, જો કે ત્યાં તો એ વિષય એવી રીતે નથી ચાલતો કે છઠ્ઠું સાતમું કેવી રીતે આવે છે, કોઈને ખબર નથી. જેટલા સાધુઓ છે, પછી સ્ત્રીને સાધુ પણ માને છે, પુરુષને સાધુ પણ માને છે, પણ અહીંયા છઠ્ઠું સાતમું કેવી રીતે આવે છે, કેમ કે ચોથાનો ખ્યાલ નથી, છઠ્ઠું સાતમાનો કેવી રીતે ખ્યાલ નથી. આ પરિસ્થિતિ છે, એ ઘણું અંધારો છે. એનો ઊંધો પુરુષાર્થ એટલો ન જાય. સ્ત્રી દેહ કોઈ સાતમી નારકીએ ન જાય, આમ મોક્ષે ન જાય તો આમ કેમ કે એનો આમાં શું છે, તીવ્રતા છે એ વીરીના ક્ષયોપશમથી આવે છે, તો ત્યાં એનો એટલો વીરીનો પુરુષાર્થનો ક્ષયોપશમ જ ઉપડતો નથી. પછી અવળો કે સવળો એ બીજો વિષય થઈ ગયો, એમ એ તો દિશા થઈ ગઈ. કોની સાથે જોઈન
કરું,
કોની સાથે સંબંધ થઈ લીધો, હે સમય એટલે એટલે એ જ બતાવવું છે ત્યાં કે એટલો કાળ એમ લેવું છે, કેમ કે એ આત્મા કાયમ માટે સ્ત્રી નથી. કોઈ આત્મા સ્ત્રી દેહ છે એ સદાને માટે સ્ત્રી નથી, તો ખરેખર તો ત્યાં કાળ જ લેવો છે, પણ કેટલો કાળ, કે સ્ત્રી દેહ આયુષ છે એટલો કાળ એમ કેવું છે ત્યાં. નહીં એવું નથી, કેમ કે બધાનું આયુષ સરખું નથી, હૃદયમાં આવ્યા એ બધાનું આયુષ સરખું છે, એનું કોઈ આયુષ સરખું નથી, તો એમ કહીને કાળ જ લેવો છે, આયુષકાળ લેવો છે એનો, ખરેખર તો આયુષકાળ જ લેવો છે એમ ખરેખર વાત છે. કારણ કે આયુષ તો સરખું નથી, જો કાળ લઈ લે કે ભાઈ ચાલો એને 100 વર્ષ સુધી આમ ન થાય કે 50 વર્ષ સુધી આમ ન થાય, એ એવું નથી, એ પેલા કોઈ આયુષ છે ને, પાછો એ જ જીવ પાછો પુરુષાર્થમાં આવે. મનુષ્યની મટી અને પુરુષ થાય, પુરુષ મનુષ્ય થાય. બે વર્ષનું, પાંચ વર્ષનું, એક વર્ષનું, છ મહિનાનું, એક દિવસનું, અરે ગર્ભમાં પણ મરી જાય બાળકે, ગમે તે એને ગમે તે ક્ષણે આયુષ છોડે, એટલું આયુષની સ્થિતિ બાંધી હોય, પુરુષ પણ ઉત્પન્ન થાય. કાળ કેવી રીતે બાંધે એને? આયુષનો કાળ તો મનુષ્યમાં કોઈ નિશ્ચિત નથી. કે ભાઈ એને સ્ત્રી વેદ બંધાણો માટે એને 150 વર્ષ સુધી તો આને પુરુષાર્થ ઉપડે જ નહીં, એવું નથી. બીજું જે એને પરિણમન છે, એ પરિણમન દેહાશ્રિત વિશેષ છે. સ્ત્રી દેહમાં પરિણમન જે છે દેહાશ્રિત પણ વિશેષ છે. એટલે ત્યાં દેહાત્મ બુદ્ધિ છૂટે, પંચમ ગુણસ્થાન થાય તો પણ અસ્થિરતાનું પરિણમન દેહાશ્રિત છે એમ છે. જે અસ્થિરતા રહી મોક્ષ માર્ગી ધર્માત્મા સ્ત્રી, એને પણ એનું પરિણમન દેહાશ્રિત અસ્થિરતાનું છે, એ છૂટી શકતી નથી. આમ એ બંધન છે, એ સંબંધ છે, એવો જે આત્માને નિમિત નૈમિતિક સંબંધ છે એને ન માને તો પણ એને સમ્યક દર્શન હોય શકે, વિચાર દ્રષ્ટિ છે. વાત બહુ ઊંડેથી છે, સામાન્ય વાત નથી, બહુ મોટો સિદ્ધાંત છે આ. અને સ્ત્રી સ્ત્રી દેહ છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવતું જ નથી એમ અહીંયા કહે છે. ત્રણ કાળમાં છઠ્ઠું ગુણસ્થાન આવતું નથી, એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. ત્યાં જો છઠ્ઠું સાતમું ગુણસ્થાન માંડે તો બીજી કેટલા પણ બાધક સિદ્ધાંતો ઉભા થઈ જાય એવું છે. ચર્ચા પણ વિશેષ છે એની અંદર.
જય હો પરમ કૃપા શ્રી મહાગુરુ દેવ જય હો મિત્રાગી દિગંબર ધામ.